તારીખ 3/7/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 399 અને 400 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 334
શ્રીમદ રાજચંદ્ર પત્ર 399 નો એક પેરેગ્રાફ સાથે આપણે વાંચ્યો છે કે મુમુક્ષુ જન જો સત્સંગમાં હોય તો આત્મકલ્યાણનું સાધન અલ્પકાળમાં સુગમતાથી કરી શકે. સત્સંગના અભાવમાં પરિણામ ઠીક રહેવા, યોગ્ય રહેવા એ વિકટ છે. એ વિકટ છે જરા, કેમ કે જીવની યોગ્યતા એવી છે કે જેવા સંગમાં રહીએ એની અસર એ તરત ગ્રહણ કરી લે છે, એવી પરિસ્થિતિ છે. વળી પરિણામને સ્થિર રાખવા, પરિણામને પડવા ન દેવા, બને ત્યાં સુધી સમપરિણામમાં રહેવું, એમાં જ આત્મકલ્યાણ છે. એટલે ગમે તેવા માથા નિમિત્તમાં પણ જીવે પ્રયત્ન ચાલુ રાખવો જોઈએ. અને કોઈ જીવો પ્રતિકૂળ વર્તતા હોય તો તેમના પ્રત્યે અદ્વેષ પરિણામ રહે એવી પોતાની મુમુક્ષુઓને શિક્ષા છે, અમારી શિક્ષા આવી છે. કેમ કે અમારી વૃત્તિ પણ એવી જ છે કે અમારાથી કોઈ પ્રતિકૂળ વર્તતું હોય તો પણ અમે દ્વેષ કરતા નથી, તો તમે પણ એમ જ વર્તો. અમારી વૃત્તિ પણ એવી છે અને અમારી શિક્ષા પણ એવી જ છે, એમ પહેલા પેરેગ્રાફમાં સંક્ષેપમાં એમણે એ વાત કહી છે. હવે આગળ કહે છે કે સત્પુરુષનો દોષ જે પ્રકારે તેઓ ન ઉચ્ચારી શકે તે પ્રકારે જો તમારાથી પ્રવર્તમાનું બની શકે તેમ હોય તો વિકટતા વેઠીને પણ તેમ પ્રવર્તવું યોગ્ય છે. શું છે કે તમે તમારી પ્રવૃત્તિથી સત્પુરુષના દોષ સુધી ચાલ્યા જતા હોય અને એવું ઉચ્ચાર કરતા હોય તો જેમ બને તેમ એવું એ ન બોલે એવું તમારે પ્રવર્તવું, અને એમ પ્રવર્તતા તમને થોડી વિકટતા સહન કરવી પડે તો સહન કરીને પણ એમ કરવું. કેમ કે એ જીવને ઘણું નુકસાન છે, તો એ અનુકંપા ખાતર પણ, એ જીવની અનુકંપા ખાતર પણ તમારે એવી રીતે પ્રવર્તવું કે જેથી એને નુકસાન ન જાય, ન થાય. માર્ગ તો એવો છે કે પોતે પણ દોષિત ન થવું, બીજાને પણ દોષ થવામાં નિમિત્ત ન થવું, માર્ગ એવો છે. હવે વિકટતામાં શું કે એમ પ્રવર્તવામાં પોતાને તકલીફ પડતી હોય કોઈ પણ જાતને, તો એ તકલીફ સહન કરી લેવી, કોઈ પણ પ્રકારે તકલીફ પડતી હોય તો સહન કરી લેવી. માનસિક તકલીફ પડતી હોય, શારીરિક તકલીફ પડતી હોય, બે માંથી કોઈ બી પડતી હોય, એમ બરદાસ્ત ન થાય. પણ એવી વાત છે કે દ્વેષથી કોઈ વાત કરવી અને એક શાંત પરિણામથી વાત કરવી એ બેમાં ફરક શું પડશે કે જો અસર થવી હશે ઓલાને તો તમારા શાંત પરિણામને થશે, તમારા દ્વેષ પરિણામને નહીં થાય. તો કે એ કામ એટલું શું સહેલું નથી, એમાં બહુ કેપેસિટી માગે એવી વાત છે, ઘણી યોગ્યતા માગે એવી વાત છે, પણ અસર એમાં પડે તુલામાં અસર ન પડે. હવે પરિણામ તો યોગ્યતા અનુસાર થવાના છે, વાત તો સમજણની છે કે કર્તવ્ય શું, વધારે સારું શું, એટલી વાત છે. જેમ કે કોઈ ગમે તેમ બોલી નાખતું હોય ત્યારે જ ઉગ્ર થઈ જવાય ને, એ વખતે ખાલી એને નુકસાન કેટલું થાય એટલું શાંતિથી બતાવો, અને એના ઉપર તમે ગુસ્સો થઈને બે શબ્દ એને સંભળાવી દો. બે પ્રકાર છે એની અંદર. હા, તમને ગુસ્સો આવે ને તમે બે વાત એને ઉગ્રતાથી કહી દેવાના, એની કોઈ અસર નહીં થવાની, એનું કોઈ ફળ નહીં આવવાનું, એથી કોઈ કોઈને તમને કે એને કોઈને લાભ નહીં થવાનો. પણ આમ કરવાથી તમને આટલું નુકસાન છે વિચારો તો સારું, પછી તમને યોગ લાગે એમ કરજો. મને તો તમારા ભલા માટે જે લાગ્યું તે તમને આપણો સંબંધ છે એટલે કહું છું, અથવા તમારા પ્રત્યેના મમત્વથી કહું છું, એમાં લાગણીથી કહું છું, તમારા પ્રત્યેની લાગણીથી કહું છું. એની જે અસર થાય એ અસર તમે ગુસ્સામાં બે ચાર શબ્દો ભગવાનને મળાવી દો એને ન થાય, પણ એટલું ધીરજથી કહેવા માટે ઘણી તાકાત જોઈએ, યોગ્યતા જોઈએ, અને કેપેસિટીનો વિષય છે. ઘણું પચાવ્યું હોય તો થઈ શકે, નહીં તો ન થઈ શકે. નહીંતર તો શું છે કે પોતે કાંઈ જાગૃત થાય એ પહેલાં જ બહાર નીકળી, ભંગુકીને બહાર નીકળી જાય એવું બને. હા, એ વધારે દૂર ન જાય, વધારે દૂર ન જાય, અથવા એ વધારે પરિણામ એવી રીતે બગાડે તો એ જીવને નુકસાન પણ ઘણું છે. એનું એને જે ફળ ભોગવવું પડશે એ પણ ઘણું ખરાબ છે. તો એક જીવ તરીકે, એક જીવને જોઈને એના પ્રત્યે અનુકંપા આવવી જોઈએ. આપણે રસ્તામાં કોઈ પીડા કે દુઃખી થતું હોય, એ ભલે દુઃખી થતું હોય એના કર્મે થાય છે, કોઈને સુખ દુઃખ તો એના કર્મે છે, તો આપણે અનુકંપા કેમ આવે છે કે ચાલો હા એને દુઃખ ન થાય તો સારો, અથવા એનું દુઃખ માટે એમ વધારે આપણને દુઃખ થાય તો કંઈક આપણે સમર્પણ પણ કરી દઈએ, ચાલો ભાઈ તમને આ મદદ કરી દઈએ, તમને આમ ભલે અમારે ઘસારો થાય, તો ભલે એના કર્મ એ થાય છે પણ આપણને તો અનુકંપા જ આવે છે ને. એક જીવ કાંઈ સંબંધ નથી, રસ્તે ચાલતા પ્રાણી સાથે શું સંબંધ હોય, આ તો સંબંધવાળા જીવો છે. પરિવારની અંદર હોય કે બીજા આપણે મિત્રો કે કોઈ સાધર્મીય હોય, તો બધાને સાથે આગળ પાછળનો સંબંધ થયેલો હોય છે, સંયોગ થયેલો હોય છે, તો એની સાથેની જે લાગણી છે એ લાગણી ખાતર એનું ભલું કેમ થાય, એવી જે અનુકંપા છે એ અનુકંપા એ જ્ઞાનીઓને એવી રીતે હોય છે, અને એવી રીતે અનુસરણ કરવું એમ જ્ઞાનીઓ શિક્ષા આપે છે મુમુક્ષુને કે ભાઈ એમ કરો તો વધારે સારું. આવે તો એ રીતે આવે, બીજી રીતે તો આવે જ નહીં, દ્વેષ કરો તો આવે જ નહીં, તો સીધી જ વાત છે. હાલ અમારી તમને એવી કોઈ શિક્ષા નથી કે તમારે તેમનાથી ઘણી રીતે પ્રતિકૂળ વર્તન કરવું પડે, તમે એની સામે થઈને પ્રતિકૂળ થઈ જાવ એવી અમારી કોઈ શિક્ષા નથી. કોઈ બાબતમાં તેઓ તમને બહુ પ્રતિકૂળ ગણતા હોય તો તે જીવનો અનાદિ અભ્યાસ છે, એ તો જીવોનો અનાદિ અભ્યાસ છે, એમ જાણી ગૌણ કરવું, સહનતા રાખવી એ વધારે યોગ્ય છે. ગૌણ કરી નાખવું એમાં જીવો સંસારમાં આવા કારણોથી રખડે છે, આ તો જીવનો અનાદિકાળનો એવો જ પ્રકારના પરિણામનો પ્રકાર છે. કાંઈ નહીં હોય જગતમાં એવું હોય, આપણે એનું એ જાણે, આપણે કાંઈ નહીં એમ કરીને આપણે ગૌણ કરી નાખો. હા, બધાને આ બને. ઋષભદેવ ભગવાનથી માંડીને કોઈ મહાપુરુષ એવા થયા નથી, કોઈ જ્ઞાની એવા થયા નથી કે જેનો વિરોધ કોઈએ કર્યો જ ન હોય, એવું એક પણ નથી. એનું કારણ શું છે કે જગતના જીવોની વૃત્તિ આ માર્ગથી પ્રતિકૂળ છે. સંસાર માર્ગ અને મોક્ષ માર્ગ એકબીજાથી પ્રતિપક્ષમાં છે, સામે સામા છે. એટલે જે સંસારની રૂચિવાળા જીવો છે એને કોઈને કોઈ બાને, કોઈને કોઈ પ્રકારે, કોઈને કોઈ નિમિત્તે એને દ્વેષ થવાનો અને એને એનો ઉદય એને આવે છે. એને પોતાને સંસારમાં ધકેલાવાનો હોવાથી અંદરમાં એને એવો ઉદય આવે છે અને બહારમાં એ પ્રકારે કાંઈ ને કાંઈ બહારનું નિમિત્ત મળી જાય છે, અથવા એ નિમિત્ત ન થતું હોય તો કરી લે છે એને નિમિત્ત તરીકે. તો એવું છે કે આ સંસારમાં તો સંસારીઓની જ બહુમતી હોય ને, મોક્ષ માર્ગીઓની બહુમતી ક્યાં, સમોસરણમાં પણ અજ્ઞાનીઓની બહુમતી હોય છે, જ્ઞાનીઓની લઘુમતી હોય છે, મુનિઓ એથી લઘુમતીમાં હોય છે અને કેવળ જ્ઞાનીઓ એથી લઘુમતીમાં હોય છે. અને ઓછા છે માટે કિંમત ઓછી છે એવું નથી, ઓછા છે માટે કિંમત ઉલટાની વધારે છે. લોઢું હજારો ટનમાં ગળાય, સોનું હજારો તોલામાં ગળાય, બે ની ભઠ્ઠી થાય, બે ને ગાળવામાં આવે પણ એક ટનમાં ગળાય, એક તોલામાં ગળાય, અને હીરા છે ને એ કેરેટમાં તોળાય. એટલે જે જે ઓછું હોય એની કિંમત હંમેશા જગતમાં વધારે છે પાછી. એટલે બહુમતી એનું કોઈ વેલ્યુ નથી એમાં, કે બહુમતી છે માટે ઉદય છે એની સાથે સંબંધ છે, કાંઈ કાંઈ સંબંધ નથી. જગતના જીવો વારે એમાં સંબંધ છે, એની સાથે ઉદય છે. એને ઉદયનું અનુસંધાન એની સાથે નહીં કરતા, આમાં શું કરવાનું છે, ઉદયનું અનુસંધાન એની સાથે નહીં કરતા. એ એક જીવ છે અને એ જીવ એની પ્રત્યે અનુકંપા, તો એ પોતે વિપરીત પરિણામમાં આવતો હોય તો એના પ્રત્યે અનુકંપા ધારણ કરવી, દ્વેષ કરતા એમ કરવા યોગ્ય છે. જ્ઞાનીઓ પણ એમ કરે છે અને જ્ઞાનીઓની એવી શિક્ષા છે. કોઈ બાબતમાં તેઓ તમને બહુ પ્રતિકૂળ ગણતા હોય તો તે જીવનો અનાદિ એવો જીવનો અભ્યાસ જ છે, એવો યોગ્યતા હોય એમ કરીને સહન કરી લેવું એ વધારે યોગ્ય છે. જેના ગુણગ્રામ કરવાથી જીવ ભાવમુક્ત હોય છે, સત્પુરુષ છે ને, જેના ગુણગ્રામ કરવાથી જીવ ભાવથી મુક્ત થઈ જાય, કેમ કે દર્શનનો એનો ગળવાનો છે. તેના ગુણગ્રામથી પ્રતિકૂળતા આણી દોષ ભાવે પ્રવૃત્તમો, અને એના ગુણગ્રામ કરતા બીજાને ઈર્ષા થતી હોય, બીજાને દ્વેષ થઈ જતો હોય, કેમ કે સત્પુરુષ પ્રત્યે જેને ઉપકાર બુદ્ધિ છે એ તો એના ગુણગ્રામ કર્યા વગર રહી નહીં શકે, જેને દ્વેષ બુદ્ધિ છે એને એને વધારે દ્વેષ થવાનો, ઉલટાનો એનો દ્વેષ વચ્ચે શું કરવાનું આમ કરે છે, શું કરવાનું આમ કરે છે. શું એમને કહેતા લોકો કે તમે બેનસને કેમ તમે મુખ્ય કરો છો, કેમ તમે વધારે આમ કરો છો, તેમ એ તો નાની છે, કરવા યોગ્ય છે માટે કરીએ છીએ, બીજું શું થાય. તમને નથી ગમતું એ ખ્યાલમાં છે, પણ એથી કરીને અમારા ભાવ તો અમારી રીતે ચાલવાના, તમારી રીતે તો કેમ ચાલવાના. તેના ગુણગ્રામથી પ્રતિકૂળતા આણીને દોષ ભાવે પ્રવર્તવું, કોઈ પણ જીવે બીજા એના ગુણગ્રામ કરતા હોય અને પોતાને દોષ ભાવથી થતો હોય અને એથી ઉલટો વિપરીત જતો હોય એમ પ્રવર્તવું, એ જીવને જો કે મહા દુઃખદાયક છે એમ જાણીએ છીએ, એવા પરિણામે એ જીવને બહુ દુઃખ દેશે, એ જીવ બહુ દુઃખી થશે. એટલે અનુકંપા કરવા યોગ્ય છે, એ જીવ બહુ દુઃખી થઈ જશે. અને તેવા પ્રકારમાં જ્યારે તેનાથી આવી જવું થાય છે, કોઈ એવી રીતે આવી જતો હોય છે, કૃપાળુદેવના સમયમાં પણ આ બધું ચાલતું હતું ને થતું હતું, આવી જવું થાય છે ત્યારે જાણીએ છીએ કે જીવને તેવા પૂર્વ કર્મનું નિબંધન હશે. પહેલા પણ એને આવું જ ભાવા જ ભાવ કર્યા છે, અત્યારે પાછો એને ઉદય આવ્યો ને પાછા એવા જ ભાવ કરે છે. ના ના, કોઈ પણ જ્ઞાની પ્રત્યે ભૂતકાળમાં કર્યા હોય અને એવા કર્મ બાંધ્યા હોય, પાછા એવા ઉદયમાં આવે ત્યારે પછી કોઈ ને કોઈ જ્ઞાની એને નિમિત્ત તરીકે આવી જાય અને એના પ્રત્યે એને દ્વેષ થઈ આવે. અને ઓલા જ્ઞાની તો મોક્ષમાં એવી અજ્ઞા હોય, જ્ઞાની કઈ એના માટે તો કોઈ રોકાવાના નથી. ઓલા ને તો કઈ ને કઈ નિમિત્ત પડે છે, ઉદય પોતાનો છે, અંદર માં કર્મ નો ઉદય, પોતે બાંધેલા કર્મ નો ઉદય છે, સામે કોઈ ને કોઈ નિમિત્ત મળી જાય છે એમ કહેને છે. અમને તો તે વિશે અદ્વેષ પરિણામ જ છે, અમને ખ્યાલ છે, પણ અમને તો અદ્વેષ પરિણામ જ છે. અને તેમના પ્રત્યે કરુણા આવે છે. તમે પણ તે ગુણનું અનુકરણ કરો, તમે પણ એવા જ ગુણનું અનુકરણ કરો. અને જે પ્રકારે તેઓ ગુણગ્રામ કરવા યોગ્યના અવર્ણવાદ બોલવાનો પ્રસંગ ન પામે તેમ યોગ્ય માર્ગ ગ્રહણ કરો એ અમારી ભલામણ છે. કે ગુણગ્રામ કરવા યોગ્ય એવા જે સત્પુરુષ છે તેનો તેને અવર્ણવાદ તમારા થકી બોલવાનું થતું હોય તો એવો પ્રસંગ એને ન મળે, એવો પ્રસંગ એને પ્રાપ્ત ન થાય, એવો તમે રસ્તો પકડો, એવો માર્ગ ગ્રહણ કરો, અમારી તો એ ભલામણ છે. અમે પોતે ઉપાધિ પ્રસંગમાં રહ્યા હતા. એવા કૃપાળુદેવના પત્રોમાં જે જે ઘટનાઓ ઘટી છે એવી ઘટનાઓ આજે પણ ઘટતી જ હોય છે. મુમુક્ષુને તો પોતાને બોધ લેવાનો પ્રસંગ છે. પત્રો ભલે એમણે કોઈના ઉપર લખ્યો હોય, આપણને જેટલું સમજાય, લાગુ પડે, ગ્રહણ કરવા યોગ્ય લાગે એટલું ગ્રહણ કરવાનું એ સત્સંગ પ્રસંગમાં બની શકે છે. અમસ્તી અમસ્તી વિચારતા ના નીકળે. અમે પોતે ઉપાધિ પ્રસંગમાં રહ્યા હતા અને રહ્યા છીએ, તે ઉપરથી સ્પષ્ટ જાણીએ છીએ કે તે પ્રસંગમાં કેવળ આત્મભાવે પ્રવર્તવું એ દુર્લભ છે. એ હૃદય ભાવે પણ પ્રવૃત્તિ છે, કેવળ આત્મભાવે પ્રવૃત્તિ તો કેવળ જ્ઞાન થઈ ગયા પછી રહી છે અને મુનિ દશામાં રહે છે. મુનિ દશામાં પણ બીજી સંસાર પ્રવૃત્તિ નથી, કે કોઈ સંસારની ઉપાધિનો એમને કોઈ ઉદય નથી. માટે નિરુપાધિ વાળા દ્રવ્યક્ષેત્ર કાળ ભાવનું સેવન અવશ્યનું છે. અને તેથી અમને પણ જો એક નિવૃત્તિ દ્રવ્યક્ષેત્ર કાળ ભાવમાં હોય અને એ સેવન થાય તો બીજાને અવર્ણવાદ બોલવાનો પ્રસંગ ન આવે. નહીં એ લોકો બાનું પકડે, ભાઈ પોતાને જ્ઞાની છે પણ એ તો ધંધો કરે છે, નામી છે ને તેમે છે ને ઢીકણું છે ફલાણું છે ને કાંઈક પકડી લે, અથવા એ તો છ ના હો થાય, આયા છ હોય ને બાર માર્ક છ નહી ચાલે. ભાઈ અમે તો છ, અમે તો હો સાંભળ્યા છે પણ ભાઈ છ બોલતા હતા તો કે અમે હો સાંભળ્યા છે. આવી રીતે પણ ચાલતું હોય છે. ગુરુદેવના વિષયમાં લઈએ, સૂર્યકીર્તિ ભગવાનની સ્થાપનાની વાત ચાલે તો આખા દિગંબર સમાજમાં અથવા જૈન સમાજમાં શ્વેતાંબરોમાં પણ એમ કે કાનજી સ્વામી 25મા તીર્થંકર છે એવું એમના ભક્તોએ સ્થાપી દીધું છે અને આ તો બિલકુલ ચાલે નહીં આપણા સંપ્રદાયની અંદર, 25મા તીર્થંકર કોઈ હોઈ શકે જ નહીં અને આ લોકો આવી રીતે કરે તો બધું ખોટું કલવાય જ નહીં. તો વિરોધ કરતા હવે 25મા તીર્થંકરની કોઈ વાત હતી જ નહીં. ભાવિ તીર્થંકર એ જે થવાના છે એ તો મહાવીરના ઘાતકી ખંડમાં થવાના છે, પણ તીર્થંકરની વાત આવી ને એટલે છ માંથી હો કર્યું અને 25માની વાત જોડી દીધી. હવે 25માની વાત ઊભી કરનાર કોઈ પોલિટિકલ માઇન્ડ હોય છે એને કે આ એક વેતો મૂકી દઉં ને ભળતી વાત છે, એટલે લોકોને વિરોધ કરવામાં બહુ સાધન થઈ જશે, બહુ મજા આવી જશે, સરખો વિરોધ કરાવી શકાશે. એટલે એની જે વક્રતા અથવા માયાચાર જે હોય છે ત્યાં ત્યાં નિમિત્ત પડે છે અને હજારો જીવોનું અકલ્યાણ થઈ જાય. હજારો માણસો જાણ્યા જોયા વિના સાંભળી વાત ઉપર વિપરીત માં ભાવે પરિણમતા થઈ જાય છે. એટલે માટે નિરુપાધિ વાળા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ નું સેવન અવશ્ય નું છે એમ જાણતા છતાં પણ હાલ તો એમ જ કહીએ છીએ કે ઉપાધિ વહન કરતા જતા નિરુપાધિ ને વિસર્જન ન કરાય એમ થાય તેમ કર્યા રહો, અને એમ જાણીએ છીએ તો પણ જો ઉદયમાં ઉપાધિ ને વ્યવસાય ને જે કઈ હોય એ કરતા પણ નિરુપાધિ એટલે નિવૃત્તિ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ છે એનું વિસ્મરણ ન થાય, અથવા એની ઈચ્છા એની ભાવના તમને રહે એમ કર્યા કરો, એમ કર્યા રહો. અમારા જેવા સત્સંગને નિરંતર ભજે છે, અમ જેવા પણ સત્સંગને નિરંતર ભજે છે, આવા પોતે સમર્થ જ્ઞાની છે તો પણ એ સત્સંગને પ્રિય છે અને સત્સંગ થાય તો સારું, સત્સંગ હોય તો સારું એમ ભજે ભજે છે, તો તે તમને કેમ અભજ્ય હોય? તો મુમુક્ષુને કેમ અભજ્ય હોય? ન હોવું તે જાણીએ છીએ, પણ હાલ તો પૂર્વકર્મને ભજીએ છીએ એટલે તમને બીજો માર્ગ કેમ બતાવીએ તે તમે વિચારો. એટલે શું છે કે તો પછી ઓલા કે પછી તો આપનો સત્સંગ જ અમને આપી દો ને, અમે તો આપના સત્સંગને ઈચ્છીએ છીએ. તો કે પણ અમારે પૂર્વકર્મને ભજવા પડે, શું અમે એ પ્રવૃત્તિમાં છીએ એટલે તમને બીજું શું કહીએ, બીજું વધારે શું કહીએ? બાકી અમારો અભિપ્રાય તો જે છે એ છે, ઉદયમાં જે પરિસ્થિતિ છે એ છે, પણ અમારો અભિપ્રાય ને અમારી ભાવના તો જે છે એ છે. એટલે તમને બીજો માર્ગ કેમ બતાવીએ? અમે પ્રવૃત્તિમાં રહીએ છીએ એટલે તમે પ્રવૃત્તિમાં રહ્યો એમ કેમ બતાવીએ? અમે વેપાર ધંધામાં છીએ એટલે તમે વેપાર ધંધામાં લાગી રહ્યો એમ કેમ બતાવીએ? બીજો માર્ગ કેમ? તમે સત્સંગમાં રહ્યો એમ જ અમે તો કહેવાના. તમે સત્સંગનું સેવન કરો અને અસત્સંગનો છોડો એમ જ અમે તો કહેવાના. અમે ભલે ઉપાધિમાં છીએ અમારા પૂર્વકર્મને કારણે, પણ તમને કઈ એવી વાત નહીં કરીએ. એક ક્ષણવાર પણ આ સંસર્ગમાં રહેવું ગમતું નથી. જે અમારે પણ વેપારની અંદર જે ભાગીદારો બીજા બીજાથી કોઈ સંસર્ગ છે, માણસો, સ્ટાફ, વેપારીઓ, એ ક્ષણ પણ અમને એમાં કઈ રહેવું ગમે છે એ વાત નથી. એ કોઈ અમારો રુચિનો વિષય નથી. પૂર્વકર્મ ભોગવવું પડે છે, એક સજા ભોગવીએ છીએ. રુચિથી રહેતા નથી કાંઈ, અને કોઈ રુચિથી જેલમાં જાય નહીં તો સજા ભોગવવા જવું પડે એ બીજી વાત છે. એવી વાત છે. એક ક્ષણવાર પણ આ સંસર્ગમાં રહેવું ગમતું નથી, તેમ છતાં ઘણા કાળ થયા સેવા આવીએ છીએ અને સેવીએ છીએ. 25 વર્ષ થઈ ગયા, આમનામ કરતા 5 વર્ષ થઈ ગયા તો કે ઘણો કાળ થઈ ગયો. તો ઘણા કાળથી આ જ સંસર્ગમાં રહેવું પડે છે, 5-5 વર્ષ થઈ ગયા, અને હજુ અમુક કાળ સેવાનું ધારી રાખવું પડ્યું છે. હજી કાંઈ આ વેપાર જલ્દી છૂટે એવું દેખાતો નથી. પથારો મોટો થઈ ગયેલો, વાઇન્ડ અપ કરવાની પણ વાત સહેલી નહોતી એમને. અને આજે કોઈ પણ ધંધો વાઇન્ડ અપ કરવો હોય તો કેટલું નુકસાન જાય એ માણસને ખબર. ઉઘરાણી તો છેવટે ન જ આવે તો સીધી સમજી શકાય એવી વાત છે. ત્યારે પૈસા તો મૂડીવાળા હોય ને ચાલવાય, એટલે અમુક રીતે ફસાઈ ગયા પછી બહાર નીકળવું ધંધામાંથી માણસને મુશ્કેલ પડે એ સમજી શકાય એવું છે. અને તે જ ભલામણ તમને કરવી યોગ્ય માની છે. જેમ બને તેમ વિનય આદિ સાધન સંપન્ન થઈ સત્સંગ, સત્શાસ્ત્ર અભ્યાસ અને આત્મવિચારમાં પ્રવર્તવું એમ કરવું એ જ શ્રેયસ્કર છે. તમે તથા બીજા ભાઈઓનો હાલ સત્સંગ પ્રસંગ કેમ રહે છે તે જણાવશો. અંબાલાલભાઈ, તમે તમને ત્યાં સત્સંગનો પ્રસંગ કેવો કરીએ? સત્સંગ તો બરાબર ચાલે છે ને, એમ કેમ છે? બીજા ખબર અંતર નથી પૂછતા કોઈની તબિયત કેમ છે ને કેમ. સત્સંગ બરાબર ચાલે છે કે નહીં? સત્સંગ વગર નહીં રહેતા. સમય માત્ર પણ પ્રમાદ કરવાની તીર્થંકર દેવની આજ્ઞા નથી. તીર્થંકર દેવે તો ના પાડે છે કે એક ક્ષણ પણ મનુષ્યની દુર્લભથી દુર્લભ છે, કરવું પડે એ બીજી વાત છે, પણ હોંશે હોંશે કરવા જઈને મનુષ્ય આયુ ગુમાવા જેવું નથી. કરવું પડે, માથે આવે પણ એને કરવું પડે એક બીજી વાત છે, પણ પ્રમાદ એટલે શિથિલતા લાવીને બીજી બીજી પ્રવૃત્તિમાં સમય ગુમાવવા જેવો નથી. કેટલો સમય બચે એ આત્મકલ્યાણમાં જ વર્તવું જોઈએ. એ રીતે 399 પત્ર છે એ કેટલીક પ્રાસંગિક ચર્ચા ઉપરથી મુમુક્ષુને શિખામણ અને ભલામણ એમણે આપી છે. પછી 400 પત્ર છે, મથાળું બહુ સારું છે એટલે લઈએ છીએ. અંદર તો એમને બહુ કોઈ વિશેષ વાત નથી, ટૂંકો પત્ર છે પણ મથાળું બહુ સારું લખે છે. તે પુરુષ નમન કરવા યોગ્ય છે, કીર્તન કરવા યોગ્ય છે, ફરી ફરી વિશિષ્ટ આત્મ પરિણામે ધ્યાવન કરવા યોગ્ય છે, એનું ધ્યાન કરવા યોગ્ય છે. પરમ પ્રેમે ગુણગ્રામ કરવા યોગ્ય છે. કીર્તન પછી એ વાત લીધી છે ફરીથી. તે પુરુષ નમન કરવા યોગ્ય છે, કીર્તન કરવા યોગ્ય છે, પરમ પ્રેમે ગુણગ્રામ કરવા યોગ્ય છે, ફરી ફરી વિશિષ્ટ પરિણામે ધ્યાવન કરવા યોગ્ય છે, એનું ધ્યાન કરવા યોગ્ય છે. કે જે પુરુષને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ને ભાવથી કોઈ પણ પ્રકારનું પ્રતિબુદ્ધ પણ વર્તતું નથી, છૂટા પડી ગયા છે. નાની ને વ્યાપાર કે ગૃહસ્થી હોય એ પ્રતિબદ્ધ પણ નથી, પણ પૂર્વકર્મનું બંધન છે અને બંધનથી એ બંધાયેલા છે, પ્રતિબદ્ધતાથી બંધાયેલા નથી. પ્રતિબદ્ધ અને બંધનમાં ફરક શું છે કે પ્રતિબદ્ધ જીવ હોય ત્યારે એને પોતાની ફિલિંગ હોય મમતાની, આ મારા છે એવું એને પોતાપણાનો ભાવ બાંધતો, એ પોતાપણાના ભાવે બંધાતો. પૂર્વકર્મનું બંધન એ તો પૂર્વે જે કર્મ બાંધ્યા છે એનો ઉદય આવ્યો છે અને એ એને ભોગવવા માટે એને રહેવું જ પડે એવી પરિસ્થિતિ હોય છે, એને સજા ભોગવવી જ પડે એવી પરિસ્થિતિ હોય છે પૂર્વકર્મની. એટલે એ સજા જેવું બંધન છે અને ઓલાને મજા જેવું પ્રતિબદ્ધ છે, એને સારું લાગે છે, મીઠું લાગે છે અને સારું નથી લાગતું. પણ આને સ્વીકાર કરી લઈએ છીએ, મારા કર્મનો ઉદય છે, મારા અપરાધનો ઉદય છે, સહન કરી લ્યો, ભોગવી લ્યો, બીજો કોઈ ઉપાય નથી. એટલે પ્રતિબંધ અને બંધન એ બે વચ્ચે ફરક છે. નાનીઓને પ્રતિબંધ નથી, પૂર્વકર્મથી બંધનમાં પડેલા જરૂર છે અને એ તો 13મા ગુણ સ્થાન સુધી છે બંધન. તો જેમ કે કેવળ જ્ઞાન થઈ ગયું, પણ 4 અવઘાતી કર્મનું બંધન એવું છે કે દેહમાં રહેવું જ પડે. અનંત પુરુષાર્થ પ્રગટ થઈ ગયો, કેવળ જ્ઞાન પ્રગટ થતા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય, એટલે અનંત પુરુષાર્થ પ્રગટ થયો. પણ પુરુષાર્થ ઘાતી કર્મમાં નિમિત્ત છે, અઘાતીમાં પુરુષાર્થનું કોઈ નિમિત્તત્વ નથી. એ તો જે પૂર્વે બાંધ્યું એ બંધાયેલું, એ બંધાઈ ગયું, એ બંધન છૂટે ક્યારે કે એની સ્થિતિ પૂરી થાય ત્યારે, ત્યાં સુધી ન છૂટી શકે. શિવંદર ભગવાન મહાવિદ્ય ક્ષેત્રમાં છે, 1 કરોડનું આયુષ્ય લઈને એ મનુષ્ય પર્યાયમાં આવ્યા. 84 લાખ પૂર્વ પછી કેવળ જ્ઞાન થયું. હવે 16 લાખ પૂર્વ સુધી એ કેવળ જ્ઞાન દશામાં રહેશે, પણ સિદ્ધાલયમાં નહીં વધારે. પુરુષાર્થ અનંતો છે, સિદ્ધાલયમાં એથી ઊંચી દશા છે. 15મા ગુણસ્થાન પછી આવે, 14મા ગુણસ્થાન, અત્યારે 13મા ગુણસ્થાનમાં છે, 14મા ગુણસ્થાન પછી 15મી સ્થિતિ છે. પણ એ આયુષ પૂરું થાય ત્યાં સુધી એ દેહના બંધનમાં પણ રહેવું પડે. એમ નીચે જેટલા સંયોગો છે એ બધા આઘાતીના ઉદયમાં છે. ખાતા ખાતા થી માંડીને જેટલા બધા નોકર્મના ઉદયો છે એ બધા આઘાતીના છે. નાનાવરણી દર્શનાવરણી મોહની અંતરાયનો ઉદય અંદરમાં આવે છે. પુરુષાર્થ એની સામે કરવાનો છે. જીવ પુરુષાર્થ ઓલા 12 સંયોગોમાં કરે છે કે આને હટાવું અને લઈ આવું, આને કાઢું અને લાવું, આને કાઢું અને લાવું. અહીંયા એનું હાલ એવું નથી. કેમ? કે ફિક્સ થઈ ગયેલી વાત છે કે તારા કર્મે તું બંધન લઈને આવ્યો છો. જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, તીર્થંકર હોય કે ગમે તે હોય, એ સંયોગ યોગ થવાના તે થવાના, એમાં કોઈનું કઈ ના ચાલે. ઇન્દ્ર નરેન્દ્ર જીનેન્દ્ર ચાલે ક્યાં? ઘાતીના ઉદયમાં. નાના વર્ણી દર્શનાવર્ણી મોહની અંતરાયનો ઉદય આવે, એને હવે પુરુષાર્થ કરે તો જરૂર એમાં ફેર પડે અને ભિન્ન પડીને પોતે દુઃખથી મુક્ત થઈ શકે. કેમ કે દુઃખદાયક ઈ છે, ઓલા દુઃખદાયક નથી. ઓલા કોઈ સંયોગો દુઃખદાયક નથી, દુઃખદાયક તો આ જ છે. એની સામે પુરુષાર્થ કરે તો દુઃખ નું ઘટે મટે. ઓલા જ્યાં પુરુષાર્થ કરવાનું ઠેકાણું નથી ત્યાં અજ્ઞાન પડે, જીવ ત્યાં મથામણ કરે છે, બાથોડા ત્યાં ભરે છે. જ્યાં પુરુષાર્થ કરવાનો છે એની એને ખબર નથી કે મારે ક્યાં પુરુષાર્થ કરવાનો છે. આવી અજ્ઞાન દશામાં આવી પરિસ્થિતિ હોય છે. જે પુરુષને દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ને ભાવથી, એટલે કોઈ વસ્તુ, દ્રવ્ય એટલે કોઈ ક્ષેત્ર એટલે કોઈ પણ ઘર, કોઈ પણ ગામ, કોઈ પણ શહેર, કોઈ પણ વન જંગલ, કોઈ પણ કાળથી, એની કોઈ પર્યાયથી કે એના કોઈ સ્વભાવથી કોઈ પણ પ્રકારનું પ્રતિબદ્ધ પણ વર્તતું નથી, કાંઈ લેવા દેવા નથી, છૂટા થઈ ગયા છે, કાંઈ સંબંધ જોડતા નથી, કોઈ પરદ્રવ્ય સાથે દ્રવ ક્ષેત્ર કાળ ભાવથી સંબંધ જોડતા નથી, તે પુરુષ નમન કરવા યોગ્ય છે, કીર્તન કરવા યોગ્ય છે, પરમ પ્રેમથી તેનું ગુણગ્રામ કરવા યોગ્ય છે, અને ફરી ફરીને વિશિષ્ટ આત્મ પરિણામથી ધ્યાન કરવા યોગ્ય છે. ધ્યાન કરવા યોગ્ય છે એટલું નથી કે એવા પુરુષ હોય તો એનું ધ્યાન છૂટે નહીં. ઓહો, લક્ષ્મણ એ જ રહ્યા કરે તો એનું ધ્યાન ઓકે આત્મ પરિણામે. કેવા પરિણામે? આત્મ પરિણામે, આત્મ કલ્યાણકારી થાય એવા પરિણામે એમનું ધ્યાન કરવા યોગ્ય છે, અથવા એ લક્ષ્મણ લેવા યોગ્ય છે, એમના એના વિશે એકાગ્ર થવા યોગ્ય. ધ્યાન કરવું એટલે એકાગ્ર થવા યોગ્ય છે. ધ્યાન કરવા યોગ્ય એટલે બીજા વિકલ્પો મટી જાય અને એનું જ લક્ષ્ય રહ્યા કરે, એનું નામ ધ્યાન છે. કે બીજી ચિંતા ઊભી ન થાય, બીજી ઉપાધિ વળગે નહીં, બીજું બધું દુર્લક્ષ ને ઉદાસીન થઈ જવાય, એ રીતે ધ્યાન કરવા યોગ્ય છે. એ પોતે આવા વિષયમાં બહુ સરસ લખી જાણે છે, અથવા પોતાના ભાવોને વ્યક્ત કરી જાણે છે. આવા વિષયમાં બહુ કલમ ચાલે છે. આપના ઘણા પત્રો મળ્યા છે એટલે સુભાગભાઈ ઉપરનો છે. 400 જોઈ લ્યો હોવો જોઈએ સુભાગભાઈ ઉપરનો, કારણ કે એમની જે શૈલી છે, આપના શબ્દ છે, એ સુભાગભાઈ માટે લખે છે. આપના ઘણા પત્રો જો સૌભાગભાઈ ને કૃપાળુદેવનું લક્ષ્ય મળતું નથી, એમના પ્રત્યે ઘણો પરમ પ્રેમ છે, બીજા મુમુક્ષુઓ પાસે એના ગુણગ્રામ કરીને કંઈક ને એમને કૃપાળુદેવની સમીપ લઈ આવ્યા છે, મુમુક્ષુ જનના બહુ જ એમને ઉપકારી થયા છે સૌભાગભાઈ પોતે, તો એમને આવા પત્રો લખ્યા છે. પ્રગાઢ પરિણમન થાય, જે પરિણમન છે એ એકદમ ગાઢ થઈ જાય, વધારે ગાઢ થઈ જાય એટલા માટે. આપના ઘણા પત્રો મળ્યા છે. ઉપાધિ જોગ એવા પ્રકારે રહે છે કે તેના વિધિમાનપણામાં પત્ર લખવા યોગ્ય અવકાશ રહેતો નથી. કામનો ભીડો એટલો છે, એક કામ પતાવ્યું ન હોય તો ક્યુ 5 કામને ક્યુ ઊભી હોય, લાઈનમાં ઊભા હોય, વચ્ચે કાંઈ કોઈને કાગળ લખો પત્ર લખો, અવકાશ જ રહેતો નથી. સતત પ્રવૃત્તિમાં રહેવું પડે છે અને એ સતત અંતર પુરુષાર્થમાં રહે છે. આ બાજુ બહારમાં સતત પ્રવૃત્તિ છે, અંદરમાં સતત આત્મ પુરુષાર્થ છે, પછી ત્રીજું કામ હાથમાં નથી લઈ શકતા. એવી એવી અંતર બાહ્ય પ્રવૃત્તિ એમને ચાલે છે. સહજ જ છે, એવું એવું પણ સહજ જ છે, વાત તો એમ જ છે. અથવા તે ઉપાધિને ઉદયરૂપ જાણી મુખ્યપણે આરાધતા તમ જેવા પુરુષને પણ ચાહીને પત્ર લખેલ નથી, તે માટે ક્ષમા કરવા યોગ્ય છો. શું લખે છે કે અમે ઉદયને મુખ્ય કરીને ટાઈમ ન લીધો ને તમને ન લખવાનું. ઉદયમાં આરાધ્યો એટલે ઉદયની પ્રવૃત્તિ કરી, ને મુખ્યતા એવી કરી કે તમારો કાગળ લખવાનો રહી ગયો અને ઉદયનું કાર્ય કર્યું અમે. અને ચાહીને પત્ર લખેલ નથી એમ પત્ર લખે છે. આ જરાક ગર્ભ એક ગંભીર વચ વિષય છે. ચાહીને એટલે શું છે કે એ પોતે વ્યાપારના પરિણામો વખતે જે પુરુષાર્થમાં રહે છે ત્યારે એ એક જ કામ કરવા માગે છે. ઉદય આવ્યો છે, ભલે આવ્યો, હવે હું એવી રીતે વર્તું કે જેથી ફરીને આ ઉદયમાં આવવું મારે ન પડે. અને એમ કરવા જતા અવકાશ ન રહીએ તો કાંઈ વાંધો નહીં, ચાઈને પણ નથી લખતા. એક તો ગંભીરતામાં આ પ્રકાર સંભવિત છે. બીજો પ્રકાર એવો છે કે કોઈ વાર કોઈ મુમુક્ષુને અથવા સૌભાગભાઈ જેવા મુમુક્ષુને પત્ર ન લખે, ચાઈને ન લખે, ત્યારે પણ એની એકદમ વૃત્તિ કૃપાળુદેવ પ્રત્યેની તીવ્ર થઈ જાય તો એને લાભનું કારણ થાય. પાછું કોઈ વાર સંયોગ કરતા વિયોગમાં વૃત્તિ બળવાનપણું કરે છે, બળવાનપણું પામી જાય છે. બાકી તો સબ્જેક્ટ એવો છે કે સંયોગમાં પણ એ પ્રગાઢતા પામે અને વિયોગમાં પણ પ્રગાઢતા જ પામે. પણ કોઈ વાર વિયોગમાં વિયોગની વેદના વધારે તીવ્ર થઈ જાય ખરી, સંયોગની અંદર કોઈ વાર હળવાપણું આવી જાય એમ પણ બને. વિયોગમાં હળવાપણું ન આવે અને એવું જાણીને ચાઈને પણ એ કોઈ વાર ન લખે એમ બનવા યોગ્ય છે. આ તે આપણું અનુમાન છે અને તે માટે ક્ષમા કરવા યોગ્ય છે. તમને કદાચ દુઃખ લાગે કે કાગળનો જવાબ આપતા નથી, કૃપાળુ દેવો કાગળનો જવાબ આપતા નથી, આપણને તો આટલો આટલો પ્રેમ છે પણ એમને કાંઈ પડી નથી આપણી કે શું છે, હા ક્ષમા કરજો. પણ ચાઈને નથી લખ્યું એટલે ચાઈને નથી લખ્યું, કાંઈક કારણ એવું છે અને તે કારણ પારમાર્થિક છે, વ્યવહારિક છે. એટલી વાત ચોક્કસ છે કે તે કારણ પારમાર્થિક છે, વ્યવહારિક નથી. એટલે કોઈ એક પત્રમાં એવું પણ લખે છે કે કદાચ એ કારણનું સ્પષ્ટીકરણ તમે આપીએ તો તમે અવશ્ય ક્ષમા આપો જ અમને, અને અમે ક્ષમા કરવાને યોગ્ય સ્થાને છીએ, ક્ષમાને યોગ્ય સ્થાને છીએ એમ જ તમે એમ જ તમને લાગે, એમ જ તમને આવે ભાવમાં. એટલે અમે ક્યારેક ચાહીને પણ આવું થાય છે અમારાથી. ચિત્તને વિશે જેવું આ ઉપાધિ યોગ આરાધીએ છીએ ત્યારથી મુક્તપણું વર્તે છે, તેવું મુક્તપણું અનુપાધિ પ્રસંગમાં પણ વર્તતું નહોતું. હા, એમનો પુરુષાર્થ કલ્પનાથી વાત નથી કરતો, એમને એમને સંકેત કર્યો છે, ક્યાંક ક્યાંક એ સમજાય છે. અને આ તો અહીંયા તો સ્પષ્ટ વાત કે જ્યારે આ ઉપાધિ યોગને આરાધીએ છીએ એટલે અમારી પ્રવૃત્તિ ચાલે છે ઉપાધિમાં ધંધાની, ત્યારથી જ્યારથી એ ધંધાની પ્રવૃત્તિ ચાલે છે ત્યારથી મુક્તપણું અમને વર્તે છે. તેવું મુક્તપણું અનુપાધિ પ્રસંગમાં પણ વર્તતું નહોતું, નિવૃત્તિ પ્રસંગમાં ન વર્તે એવું મુક્તપણું ઉપાધિ પ્રસંગમાં વર્તે. એટલે એમણે બહુ પુરુષાર્થ કર્યો છે. ઉદયની અંદર એમણે જે પુરુષાર્થ કર્યો છે, એક ભાવ તારી પણ રી અને બાકીનો બધો ખલાસ થઈ જાય એવી રીતે સંચિત કર્મોની નિર્જરા કરી છે. એટલો બધો પુરુષાર્થ કર્યો છે ઉપાધિ પ્રસંગ. અને એટલા માટે ઉપાધિ પ્રસંગ અને નિવૃત્તિ પ્રસંગ વચ્ચે બહુ ભાવના રહેતી હતી, તોય પણ એમ જ ઈચ્છતા હતા કે અનુક્રમે જે થાય તે ભલે થાય. આપણે તો નફાનો જ વેપાર છે, ઉપાધિ હોય તો નફાનો વેપાર છે અને નિવૃત્તિ લઈએ તો પણ નફાનો જ વેપાર છે. એમને તો બે હાથમાં લાડવો હતો. એટલે પછી કાંઈ બહુ પોતે 408માં લખે છે કે ઉદય અનુક્રમે વેદીએ છીએ અને એમાં આનિવૃત્તિ કરવાની એમને ઈચ્છા ઉત્પન્ન થતી નથી કે ઈચ્છા ઉત્પન્ન રહી નથી. હા, એનું કારણ આ છે. એમણે ઉપાધિ પ્રસંગમાં નિવૃત્તિ કરતા પણ વધારે પોતે મુક્તપણું રહ્યું છે, પુરુષાર્થ કરીને મુક્તપણામાં મુક્ત ભાવમાં રહ્યા છે. ચોક્કસ એ યોગ્યતાની નિશાની છે. પ્રતિકૂળતામાં પરિણામો વધારે સારા થાય એ યોગ્યતાની નિશાની છે, ખરાબ થાય તો એ યોગ્યતા છે. હા, મુક્તપણું એટલે ભિન્નપણું. પ્રવૃત્તિ કરે અને પ્રવૃત્તિથી ભિન્ન રહે. એક દાખલો આપો કે તમારો જીવ પુરુષાર્થે થયો છે, માનો ધારો ખાવાનો ઉદય તો રોજ આવે છે. બે ટાઈમ આપણે ટાઈમ થાય ત્યારે ઘરવાળા કે ભાઈ તમે બેસી જાઓ, ભાણું પીરસીએ છીએ તમારું, તમે બેસો એટલે પીરસવાનું શરૂ કરી. હવે એ ભાણા ઉપર બેસતું તમારું ઉદય છે, બરાબર. એ ભાણા ઉપર બેસતી વખતે તમે જાગ્રત રહીને ક્યાંય સ્વાદ લેવો નથી. અમુક ભૂમિકા આવ્યા પછી જ્ઞાતા દ્રષ્ટાપણાનો જો ભેદજ્ઞાનનો પુરુષાર્થી ભૂમિકાનો વર્તતો હોય તો ઉદય તો તમારે સાધન છે, પ્રયોગ કરવાનો સાધન જ ઉદય છે. જો ઉદય ન હતો તમે પ્રયોગ ક્યાં કરત બતાવો. જોકે સંસારી જીવને આઠે કર્મનો ઉદય નિરંતર હોય જ છે, પણ ખરેખર ઉદય છે એ દરેક પ્રસંગ પ્રયોગ કરવાનું સાધન બનાવવું જોઈએ. અને જીવ જો પ્રયોગ કરે તો એ ઉદયથી જે જીવ સંસારી જીવો નવા કર્મ બાંધે છે છૂટતો જાય. એક બંધાય ને એક છૂટે, ઉદય એ સરખો જ હોય. બે એના ભાણા એક હારે પીરસાતા હોય, બે એક સરખું ભોજન ખાતા હોય, અને બહારનો દેખાવ બે એકને ખાવાનો એક સરખો હોય. એક બંધાતો હોય ને એક છૂટતો હોય. કેમ કે ઓલો ઉદયમાં રસ લે છે, બહુ સરસ મને. આ તો લાલ કઈ એવી જ મની છે, ખબડકાવ લેતા આખો હાથમાં અંદર ખબડકામ આવી જતો હોય. એ ખબડકામ કઈ લેવા દે કે દેવા, જ્ઞાન નો સ્વાદ લેતા હોય ખાવાની ચીજ વસ્તુ. નહીં નહીં ખાવાનું એમને રસ નહીં લેવાનો. ભાવતી વસ્તુમાં ભાવે છે એવો રસ નહીં લેવાનો. કેમ કે ભાવતી વસ્તુ એક તમારી કલ્પના છે, એક તમારો પૂર્વગ્રહ છે. એ પ્રેજ્યુડિશિયલ માઇન્ડેડ થઈને તમે જો ખાવ તો રસ આવ્યા વગર રહે નહીં. એટલે સૌથી પહેલાં તમારે અભિપ્રાયથી મુક્ત થવું પડે. કે કોઈ ચીજ સારી ખરાબ છે જ નહીં. તમને શેરો ભાવે કે સુખડી ભાવે છે માટે તમારા ભાણામાં આવે તો રસ થઈ જાય વગર રહે જ નહીં. તમારો અભિપ્રાય એવો હોય કે કોઈ સારી ખરાબ ચીજ છે જ નહીં, ગમે એ સામે આવે નહીં મારે શું, તો મને રસ ન પડે. રસ પડે તો માણસ વધારે ખાઈ બી લે, પણ રસ ન પડે તો મારી આદિ ઠીક છે. તો પેટનો ખાડો પૂરવા પડતી વાત છે. ના, છોડવાથી રસ નહીં છૂટે. દેટ ઇઝ નોટ ધી રાઈટ વે. એ ખરો ઉપાય નથી. ત્યાગ કરવો એ ખરો ઉપાય નથી. એ મૂળ શું કરે છે, જીવો અહીંયા જ ભૂલ કરે છે કે જ્યાંથી એને નુકસાન થતું એ ચીજનો ત્યાગ કરવા માંડે. પણ અને રસ એમને વાંગરીને બેહે પછી શું થાય, પણ એની યોગ્યતા જોઈને એમાં શું છે કે કોઈ વાર કોઈને ટ્રીટમેન્ટ આપી હોય તો બધાને એક સરખી ટ્રીટમેન્ટ ન લાગુ પડે. તાવ બધાનો તાવ કહેવાય પણ દવા બધાની જુદી જુદી હોય. કોઈ જીવની યોગ્યતા જોઈને એમ કહી દે કે આ તો હું મૂકી દો, કેમ કે એ જીવ પ્રયોગ કરી શકવાની ભૂમિકામાં ન હોય અને એને એ ચીજ મળતા ખૂબ પરિણામ બગડતા હોય, ખૂબ તીવ્ર રસ ચડી જતો હોય, તો એને તોડાવવા માટે એક વાર કે છોડો એક વાર તમે, પછી એટલું હવે આપણે તો એટલું જ પકડી કે એને છોડાવી દીધો, નહીં એ છોડાવ્યા પછી એને શું ટ્રીટમેન્ટ આપી એ સમજવા જેવી હોય છે. એ સમજવા જેવી હોય છે કે હવે જો તારા પરિણામ કેવા થાય છે તો પરિણામ આમ થાય છે તો તું આમ વિચાર, આમ પ્રયોગ કર, આમ વિચાર, આમ પ્રયોગ કર, એ બધી ટ્રીટમેન્ટ આપતા હોય છે પાછા. એટલે ઓપરેશન કર્યા પછી પોસ્ટ ઓપરેટિવ ટ્રીટમેન્ટ જે હોય છે એ પાછી મહત્વની હોય છે. કોઈ વાર ઓપરેશન કરી બી નાખે, હા એવું લાગે કે હડી ગયું છે વધારે તો ઓપરેશન કરી નાખે, અને કોઈ વાર ઓપરેશન કર્યા વગર મલમ પટ્ટાથી પણ મટાડે. બે ટ્રીટમેન્ટ જ છે, જેને જે લાગુ પડે એ કરે. ડાક્ટર ટ્રીટમેન્ટની વાત જેવું છે આ બધું, બધાનું એક ફરક પણ પ્રિન્સિપલી વાત એમ છે આપણા જેવા માણસો માટે કે જે બહુ તીવ્ર રસ ન લેતા હોય એને રસ મટાડવાનો ઉદ્યમ કરવો જોઈએ, રસ મટાડવાનો પુરુષાર્થ કરવો જોઈએ, અને એ રસ મટાડવાના પુરુષાર્થ કરવાની યોજના જે હોય, કાર્ય પદ્ધતિ હોય એને ગ્રહણ કરવી જોઈએ. એ સૌથી સારી વાત છે. બાકી ત્યાગ તો આપણા જીવે અનંતવાર કર્યો છે, અનંતવાર દીક્ષા લીધી છે, જંગલમાં બિયા ગયા છે, બધું થયું છે, તેનું એ થઈને ઉભું રહ્યું છે, બીજું કાંઈ થયું નથી, અમારે બીજું થાય પણ નહીં, કેમ કે અક્રમે ત્યાગ થયો છે, સમજ્યા વગર ત્યાગ થયો છે. રસ અંદર પડ્યો હોય એ દબાણમાં થોડી વાર રહીએ પછી પાછી પરિસ્થિતિ બદલાય એટલે ડબલ જોરથી ઉછળીને બહાર આવે. એ મને બહુ ભાવે છે એ અભિપ્રાય પહેલા ફેરવવો, અને એ અભિપ્રાય ફેરવવા માટે પ્રયોગો કરવા, સત્સંગ કરવો, વિચારણા કરવી, એ બધી વાત એના માટે છે. પેલા અભિપ્રાય બદલવાની વાત છે. પરિણમના નો નિયમ અથવા સિદ્ધાંત એવો છે કે અભિપ્રાય બદલ્યા વિના યોગ્યતા કોઈની બદલાય નહીં. અભિપ્રાય ઉભો રહે અને યોગ્યતા બદલાઈ જાય એવું કોઈ દિવસ બને નહીં. એ પરિણામના વિજ્ઞાન બહારની વાત છે, આઉટ ઓફ સાયન્સ, એનું સાયન્સ જ એવું છે. પેલા અભિપ્રાય બદલવો પડે પછી જ એની યોગ્યતા ઊભી થાય, ત્યાં સુધી કોઈ બીજાનો ઉપાય જ નથી. હા તો એ ક્રિયાનો નિષેધ વર્તે. આપણા અભિપ્રાય વિરુદ્ધ ઘરમાં છોકરો પ્રવૃત્તિ કરતો હોય તો આપણે એનું અનુમોદન થોડું કરીએ છીએ, આપણને ગુસ્સો જ આવે છે, કેમ ના પાડી તને કેમ કરે છે, આમાંથી આમ નુકસાન થાય છે એમ તને સમજાવ્યું તો છતાં કેમ થયું. એટલે તમારા અભિપ્રાય વિરુદ્ધ થાય તો નિષેધ આવ્યા વગર રહીએ નહીં. એટલે અભિપ્રાય વિરુદ્ધ ક્રિયા થતી હોય તો એનો નિષેધ અંદરથી આત્મા કર્યા વગર રહીએ જ નહીં, એનો નિયમ છે. એ અભિપ્રાય બદલાય એનો નિશાની છે, લક્ષણ છે એનું, અને નિતર અનુમોદનારી બે માંથી એક તો થાય. રસ ઘટાડવાના પ્રયોગમાં જે આ કૃપાળુ દેવે ક્રમ બોધ્યો 254 પત્ર મુમુક્ષુતા આરોહણ ક્રમ એકદમ યોજનાબદ્ધ સિસ્ટમેટિક અનુભવ સિદ્ધ કાર્ય પદ્ધતિ છે. એક એક સ્ટેજમાં રસ ઘટતો જશે અને ઉદાસીનતા વધતી જશે. 173 માં એમણે જે કહ્યું કે ઉદાસીન નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવો અને જ્ઞાની પુરુષની ભક્તિમાં લીન થવો, 172 માં આ વચનો છે ને એમના. તો ઉદાસીનતા આવવી જોઈએ અને જ્ઞાની પુરુષની ભક્તિ થવી જોઈએ. એક નેગેટિવ છે, એક પોઝિટિવ છે, બે થી નાખો સિક્કો છે. કેટલાક જીવોને ઉદાસીનતા છે અને જ્ઞાની પુરુષની ભક્તિ નથી તો યથાર્થ નથી. કેટલાક જીવો જ્ઞાની પુરુષની ભક્તિ કરે છે પણ ઉદાસીનતા નથી તો તે યથાર્થ નથી. હું જોયું છે કે ગુરુદેવની ખૂબ ભક્તિ કરતા ઘણા જીવો આપણે એમ લાગે કેવી ભક્તિ, કેટલું સમર્પણ. પણ ખાવું પીવું ને બીજું પોતાના કુટુંબ પરિવાર પ્રત્યેને મમત્વ અને પ્રતિબંધ નો એનો રસ જોવો ત્યારે એમ થાય કે આ શું કરે છે. તો ઓલી ભક્તિ યથાર્થ નથી. જો યથાર્થ ભક્તિ આવી હોય તો અહીંયા ઉદાસીનતા આવ્યા વગર રહે નહીં. એટલે પેલા ઉદાસીનતા ને થાપી એમણે 172 માં, કે નિરંતર ઉદાસીનતા નો ક્રમ સેવવો અને જ્ઞાની પુરુષ ની ભક્તિ માં લીન થવું. બે વાત જોડાયેલી છે, એક સિક્કાની બે બાજુ. એક બાજુ વાળો સિક્કો હોય તો એ ખોટો સિક્કો છે, સાચો નથી. છાપ બે કોર હરખી હોવી જોઈએ કાયદેસર. આપણી પાસે કોઈ સિક્કો એવો આવી ગયો હોય, ભલે ને ટંકશાળ માંથી આવ્યો હોય સીધો, પણ એક જ બાજુ છાપ પડી હોય તો કોઈ લે કે તમે ટંકશાળ માં પાછો આપ્યો ભાઈ, અહીંયા નહીં ચાલે. એમ યથા યોગ્ય યથાર્થતા ત્યારે છે. એકલી જ્ઞાની પુરુષ ની ભક્તિ એ કઈ કોઈ પદ્ધતિ નથી, ને એકલી ઉદાસીનતા એ કોઈ પદ્ધતિ નથી. ઘણા ઉદાસીન થઈને જંગલ માં ગયા છે, અને ઘણા ભક્તિ માં નાચી નાચી ને થાકી ગયા. સમૂહ શરણ માં લોકો ભક્તિ કરે ત્યારે ભક્તિ નું વાતાવરણ એવું ધામે એવું ધામે. એક તો દૈવી વાજિંત્ર હોય. અહીંયા પણ આ બધાને સુરાતન ચડે છે કે નહીં ઢોલક વાગે ત્યારે, હા, નાચતો એ નાચતો થઈ જાય. તો ત્યાં તો દૈવી વાજિંત્ર હોય એટલે એને સુર સુરાવલી એવા હોય કે ભલભલાને એક વખત અસર કરી જાય. અને દેવો દેવીઓ મનુષ્યો બધા તીર્થંકર દેવની સામે નાચતા હોય ભક્તિથી. ખૂબ ભક્તિવાળું વાતાવરણ હોય એમાં આપણે બહુ નેચાશી. ભક્તિ ઓછી નથી કરી કાંઈ પ્રત્યક્ષ શંકરને, પણ ક્રમમાં આવ્યા વિના એ રીતે કામ થતું નથી. કૃપાળુદેવ બહુ ઉપકાર કર્યો છે કે મુમુક્ષુની ભૂમિકાની સિસ્ટમ એમણે બહાર પાડી. ધ્યાન કેટલાનું ખેંચાય બીજી વાત છે, પણ એમણે સિસ્ટમ મૂકી દીધી. જ્ઞાન દશાની તો સિસ્ટમ 14 ગુણ સ્થાન છે, 4-12 ગુણ સ્થાન સાધક દશામાં છે, 13-14 સિદ્ધ દશાનું છે, પ્રાપ્ત દશાનું છે. એ ત્રણેય કાળે વ્યવસ્થિત છે અને ફિક્સ છે. એમાં બીજી રીતે કોઈ રીતે કોઈ કેવળ જ્ઞાન પામે નહીં, પામી શકે નહીં. એમ કૃપાળુ દેવે આ જે પદ્ધતિ અનુભવ કરીને મૂકી છે એ સિવાય બીજી રીતે કોઈ જ્ઞાન દશાને પામી શકે એ પણ વસ્તુ સ્થિતિ નથી. પણ એને બરાબર અનુસરણ કરવું જોઈએ યથા યોગ્ય રીતે. તો પામે પામે ને પામે જ, અને નહીતર ન પામે ન પામે ને એક હોય ત્રણ કાળમાં પરમાર્થ. આત્મકલ્યાણનો ઉપાય એક જ પ્રકારે છે, બે પ્રકાર. પ્રશ્ન ઘણા સામે આવેલા, રોજ સ્વાધ્યાય વર્ષોથી થાય છે ત્યાંનો, ઘણા પ્રશ્નો સામેથી આવ્યા. એક એક ભૂમિકાની એટલી બધી ચર્ચાઓ ચાલી છે, પરિભ્રમણની ભૂમિકાની એટલી ચર્ચાઓ ચાલી છે કે એના ઉપર આર્ટિકલ લખાણો છે. એવી જ રીતે બુદ્ધિ ભૂમિકાઓની ખૂબ ચર્ચા ચાલી છે, એટલે પછી વિસ્તાર છે એ વિષય પ્રતિપાદન થયો. આપણે શું કહે છે કે ચિત્તને વિશે જેવું આ ઉપાધિ યુગ આરાધીએ છીએ ત્યારથી મુક્તપણું વર્તે છે, તેવું મુક્તપણું અનુપાધિ પ્રસંગમાં એટલે નિવૃત્તિ પ્રસંગમાં પણ વર્તતું નહોતું. એવી નિશ્ચળ દશા માક્ષર સુદ છઠ્ઠી એક ધારાએ વર્તી આવે છે. શ્રાવણ મહિનામાં લખે છે, કોમા ફાગણ ચૈતર વિશાખ જેઠ અષાઢ શ્રાવણ 8.5 મહિના શ્રાવણ વધમાં પત્ર લખ્યો છે. 8.5 મહિનાથી એક ધારે આ દશા ચાલે છે. એક ધારો કામનો ભીડો વધી ગયો છે, એક ધારાએ આ પુરુષાર્થ પડ્યો છે. એટલે બહુ કમાણી કરી લીધી એમણે, શું અંદરમાં કમાણી બહુ કરી. એમ તમારા સમાગમની ઘણી ઈચ્છા રહે છે, તે ઈચ્છાનો વિકલ્પ દિવાળી પછી ઈશ્વર પૂર્ણ કરશે એમ જણાય છે, નથી થયું પણ આ બે વર્ષ સુધી બહાર નથી નીકળી શક્યા, આગલા શ્રાવણ બીજા શ્રાવણ સુધી નથી નીકળી શક્યા. એટલે એમણે ઈશ્વર ઈચ્છા મૂકી, એટલે કુદરત ઉપર મૂકો. તો તમને બહુ ઈચ્છા રહી છે, કુદરતે થાય તો દિવાળી પછી, દિવાળી સુધી તો કઈ દેખાતું જ નથી કે કઈ નવરાત્રી રહી શકીએ. મુંબઈ તો ઉપાધિ સ્થાન છે, લાગવું જોઈએ. કમાણી સ્થાન છે એમ ન લાગવું જોઈએ, ઉપાધિ સ્થાન છે. તેમાં આપ વગેરેનો સમાગમ થાય તો પણ ઉપાધિ આડે યથાયોગ્ય સમાધિ પ્રાપ્ત ન હોય, જેથી કોઈ એવું સ્થળ ધારીએ છીએ કે જ્યાં નિવૃત્તિ જોગ વર્તે. એટલે આ ઉપાધિ સ્થાનમાં તમારા જીવનનો સમાગમ થાય તો અમે તમને ટાઈમ આપી શકીએ નહીં. ગોલીગુરબીજાના પરિણામ ખૂબ બગડી જાય, માણસો આવીને બેઠા હોય કે સાહેબ પધાર્યા નથી, કોઈમાંથી કોઈ ભાગી જાય, કોઈ કાંઈ કરી જાય, કોઈ કાંઈ કરી જાય, સંસારમાં તો હજાર વાત બને. અને નિવૃત્તિ ક્ષેત્રે જે સત્સંગ થાય એ પછી મુંબઈમાં થાય એવું તો નહીં. લીમડી દરબાર સંબંધી પ્રશ્નોત્તર અને વિગત જાણી છે એ સુભાષભાઈ ને લીમડી દરબાર સાથે એમના પિતાશ્રીના વખતે સંબંધ હતો. એમના પિતાશ્રી તો અમે કામદારું કરતા હતા, પછી કઈ પોલિટિક્સ ચાલ્યું હશે, રજવાડામાં તો બધું એવું હાલતું જ હોય. એટલે એમને લીમડી છોડીને સાયલા પછી આવી ગયા, પોતે છોડી દીધું લીમડી. પણ સંબંધ સારો સંબંધ રાખ્યો હશે અરસ પર. એટલે એ દરબાર મુંબઈમાં રહેતા હતા, એને એમ કે કૃપાળુ દેવાને જો આનો સમાગમ થાય તો વિચારનું કલ્યાણ થાય, માણસ કઈ ઠીક હશે. સુભાષભાઈ ને વૃત્તિ રિયા કરે, ભાવ થયા કરે. હાલ ઈશ્વર ઈચ્છા તેવી નથી, એટલે કઈ એમને અને કઈ સમાગમ થાય ને સત્સંગ થાય એટલો અમને ટાઈમ નથી, ને એને કઈ વીતી પડી નથી કે સામે થી દરબાર થઈને આવે સત્સંગમાં. એમ અમે અહીંયા જઈ સામે થઈને સત્સંગ કરાવવા જઈએ એ કોઈ પરિસ્થિતિ, એટલે કોઈ કુદરતી પરિસ્થિતિ જ નથી. એટલે ઈશ્વર ઈચ્છા નથી એમ લખી નાખ્યું. ઈશ્વર ઈચ્છા નો કુદરતી સ્થિતિ નથી. પ્રશ્નોત્તર માટે ખીમચંદભાઈ મળ્યા હોત તો યોગ્ય વાર્તા કરત, તથાપિ તે જોગ બન્યો નથી અને તે હાલ ન બને તો ઠીક એમ અમને મનમાં પણ રહેતું હતું. એટલે કોઈ કારણવશ એમની સાથે કોઈ ખીમચંદભાઈ જેવા કોઈ વ્યક્તિ છે એની સાથે ચર્ચામાં પ્રશ્નોત્તરમાં ઉતરવાનો અભિપ્રાય નહોતો. આપના આજીવિકા સાધન સંબંધી વાર્તા લક્ષમાં છે, એ પોતે ક્યારેક ક્યારેક લખી નાખતા હતા આમ છે ને તેમ છે, પોતે તો અમારા ધ્યાનમાં છે. તથાપિ અમે તો માત્ર સંકલ્પ ધારી છીએ, અમને કોઈ વિકલ્પ આવે સંકલ્પ આવે આથી કે અમે કોઈ કામ તમારું કરી દઈએ કરતા બુદ્ધિએ એ અમારી પરિસ્થિતિ નથી. વિકલ્પ અમારી મર્યાદા સમાપ્ત થઈ જાય છે. સંકલ્પમાં એવું છે કે થોડો નિશ્ચય નિર્ણય આવે છે, વિકલ્પમાં અનિર્ણયની પરિસ્થિતિ હોય શકે ખરી. ત્યારે સંકલ્પની અંદર માણસ થોડો નિર્ણય ઉપર આવે છે કે આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, એટલો ફેર છે સંકલ્પ વિકલ્પમાં. આ નથી બ્રાહ્મણો સંકલ્પ કરાવતા તમને, કોઈ વિધિ વિધાન કરાવે ત્યારે સંકલ્પ કરો તમે, એમ કરીને પછી કઈક શ્લોક બોલે પછી એમ કઈ તમારે આટલું દાન દેવાનું, એમ કરીને સંકલ્પ કરાવે છે કે નહીં, તમારે આટલી ક્રિયા કરવાની છે એટલે નિર્ણય કરાવે છે. વિકલ્પ તો ગમે ત્યારે ગમે ત્યાં આવી જાય, એમ કઈ ધાર્યું ન. આપના આજીવિકા સાધન સંબંધી વાર્તા લક્ષમાં છે, તથાપિ અમે તો માત્ર સંકલ્પ ધારી છીએ, ઈશ્વર ઈચ્છા હશે તેમ થશે. તો પ્રારંભ અનુસાર જે બનવાનું છે બનશે, અને તેમ થવા દેવા હાલ તો અમારી ઈચ્છા છે. અમારી ઈચ્છા તમને મદદ કરવાની નથી એમ કે છે. ક્યારે એમણે સોહાભાઈને ઊંડી નથી મોકલી કે લેવા 5,000 મોકલું છું હમણાં, તમારી ચિંતા નહીં, ખરખરચમાં વાપરજો. કેમ કે એ ઉદયના પ્રસંગમાં એમને પુરુષાર્થ કરાવો તો એમની પાસે, એટલે એમને જે પ્રયોગ કરાવો હતો એ પ્રયોગમાં એમને રાખવા હતા, એટલા માટે એ બીજો રસ્તો નહોતા પકડતા. અમારી ઈચ્છા તો એમ છે કે હમણાં તો જેમ થાય તમારા પ્રારબ્ધમાં જેમ થાય એમ જ થવા દેવું. એમાં ફેરફાર કરવાનો અમને સંકલ્પ થાય કોઈ વાર કે આમ આમ થાય આમ ઈચ્છીએ, પણ આથી આગળ અમે હાલતા નથી. કેમ કે અમારી ઈચ્છા એમ છે પ્રારબ્ધ પ્રમાણે ભલે બધું થાય તે થાય. પરમ પ્રેમે નમસ્કાર પહોંચે. બહુ પ્રેમ હતો, પરમ પ્રેમ હતો, તો પણ એટલા બધા વિચિક્ષણ હતા એમને આગળ કેમ લઈ જવા, આત્મદશામાં કેમ આગળ લઈ જવા. અને એ જ એમના પરમ પ્રેમની ખરી નિશાની હતી. બહારમાં કોઈ મદદ કરે એ કોઈ નિશાની નથી.